श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 165। वर्ष 24 ना प्रारंभना अब पहलो पत्र है। सौभाग्य भाई ऊपर छे एक विशेष शैली थी लखायेलो छे, एले सामान्य शब्द वाचता ए न समझाय एवो पण बने। परम पूज्य केवल बीज संपन्न सर्वोत्तम उपकारी श्री सौभाग्य भाई अहिया सौभाग्य भाई ने जे ज्ञान मळ्यु छे मारवाड़ना मुनि तरफ थी इमना पिताश्री ने अने इमना पिताश्रीए सौभाग्य भाई ने आप्यु। सौभाग्य भाई ए ज्ञान परम कृपाळु देव ने आपवा माटे गया छे, परंतु त्यां तो एने अनुभव थाय छे के जे ज्ञान आपवा आव्या छे एथी तो आ माहितगार छे ज, કેમ કે એણે કાપલીમાં લખી નાખ્યું હતું કે તમે શા માટે આવો છો, એટલે કે તમારી જોડે વાત કરવી છે, વાત પછી કરજો, પહેલાં કાપલી વાંચો, ગલામાંથી કાપલી કાઢીને આપી। સુભાગભાઈને આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો, એને એમ લાગ્યું હતું કે મારી પાસે તો સૂનું સૂઈ છે, કેમ કે એ તો મારવાડના સાધુએ પિતાશ્રીને આપેલું, પિતાશ્રીએ મને આપ્યું હતું, અને આ કંઈ કોઈને ખબર ન પડે, મેં તો કોઈને કહ્યું નથી, આ વાત અપ્રસિદ્ધ છે, અપ્રગટ છે, અને હું ઠેઠ સાયલાથી અહીંયા દેવા આવ્યો છું, એ જેતપુરની દુકાનમાં બનેવીના ઘરની બાજુમાં બેઠા છે, અને પાછું જ્યારે જાય છે ત્યારે કહે છે આવો સૌભાગભાઈ, જીવનમાં ક્યારેય મળ્યા નથી, કોઈ પરિચય નથી, અને કહે છે આવો સૌભાગભાઈ। તો કે રાયચંદભાઈ આપની જોડે થોડી વાત કરવી છે, અને એમાં એણે કહ્યું કે કાપલી વાંચો। પહેલું જ આશ્ચર્ય એને થાય છે, સૌભાગભાઈ વિશેષ ખાતરી કરવા 2-3 પ્રશ્નો પૂછ્યા, પોતાના ઘર સંબંધી, બારણાની દિશા સંબંધી, આખો નકશો કૃપાળુ દેવે આપી દીધો, એ ક્યારેય સાયલા જવાનું થયું નથી, કે ક્યારે આ કોઈને એકબીજાનો મેળાપ પણ થયો નથી। સૌભાગભાઈ ત્યારે જ સાષ્ટાંગ પ્રણામ કર્યા, સત્પુરુષની પ્રતીતિ થવી જોઈએ, મળે તો ખરા, આપણને ઘણા મળ્યા હશે, આટલું ભટકણ છે તો આપણને અનેક લોકો મળ્યા છે, એમાં સત્પુરુષને મેળવો, એમાં આ કાળમાં ઓછા હોય, પણ આપણે તો ચોથા આરામાં હતા, તીર્થંકરોના કાળમાં પણ હતા, તો કરોડો મુનિઓ કેવડીઓ હતા ત્યારે શું આપણને કોઈ નહીં મળ્યા હોય, મળ્યા છે, ઓળખાણ થયું નથી। સૌભાગ્યને ઓળખાણ થયું એને એની દશાને ઓળખે કાઢી, કે આવો બીજ મંત્ર જે પુરુષના જ્ઞાનમાં ઓલરેડી છે, એ પુરુષની દશા કેટલી ઉચ્ચ આત્મિક દશા, કેમ કે આ કોઈ વ્યવહારિક વાત નથી, આ કોઈ બજારના ભાવ નથી, કે જેથી કરીને એ ગમે તે જાણતા હોય એવું બને નહીં, આધ્યાત્મિક દશા વિના આવા અગમ નિગમના રહસ્યને ભેદને એનો પાર કોણ પામી શકે, એટલે સૌભાગ્યના સૌભાગ્ય મુમુક્ષુ હતા, સૌભાગ્ય મુમુક્ષુ હોવાને કારણે એની દ્રષ્ટિ બહુ જ વેધક હતી, એણે આની દશા ઓળખી લીધી, અને કૃપાળુ દેવને પણ ખ્યાલ આવ્યો કે જેણે જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું હોય એ પુરુષની દશા કેવી હોય, એ કોઈ વ્યવહારીઓ માણસ નથી, એ જિજ્ઞાસુ છે, એ આત્માર્થી છે, એ મુમુક્ષુ છે। કૃપાળુ દેવનો પણ પ્રતિકાર પ્રતિભાવ જુઓ, સૌભાગભાઈ દંડવત કરે છે અને આ લખે છે સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગભાઈ. આપના પ્રતાપે અત્રે આનંદ વૃત્તિ છે, પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. તમે જે અમને આ બીજજ્ઞાનની માહિતી આપી એથી અમને આત્મ સ્વરૂપમાં સ્થિરતા થવા માટે એક મોટો આધાર મળી ગયો. અને જ્યારે સામે કોઈ મુમુક્ષુ મળે ત્યારે સત્પુરુષને જ શાંતિ થાય છે, એ કોઈ અદ્ભુત હોય છે. 132ના પત્રમાં જ કહ્યું છે કે સજ્જનો સાથેનો મેળાપ, એક ક્ષણનો સત્સંગ પણ મહાપુણ્યનું કારણ છે, જેની નિશ્રામાં જવાથી આપણને આપણા વિકલ્પો શાંત થાય, આપણને સ્વરૂપની તાલાવેલી જાગે. એ પુરુષ કેટલો બધો દશામાં ઊંચો હશે. અને જેને આવા ભાવ જાગે, કૃપાળુદેવને તો પોતાની દશા ખ્યાલ હતો, પણ મારી દશાને આ એક વાણિયો વેપારી સૌભાગભાઈ તો ડગલો પાસાય ઠીકનો ડગલો, માથે પાઘડી ખેસ એ પહેરીને ગયા હતા, ઉંમરમાં 44 વર્ષ મોટા હતા. એ જ્યારે નમસ્કાર કરે છે, એક તો પેલા દેવા એવા ત્યારે એને એટલો તો વિવેક થતો ને મુમુક્ષુને કે આ કોને અપાય ને કોને ન અપાય. આપણી પાસે ઘણા સિક્રેટ આવે છે, ઘણા રહસ્ય હોય છે, ઘણી મહત્વની વાત હોય છે, આપણે કોને કહેવા જઈએ છીએ? જેના ઉપર રાગ હોય એને કહેવા જઈએ, પરંતુ જેને આવું અગમ નિગમનું રહસ્ય એ કહેવા માટે જેણે નિર્ણય કર્યો એની પ્રજ્ઞા કેવી, એનો વિવેક કેવો. એટલે સૌભાગભાઈને પણ, સૌભાગભાઈ ઉપર કૃપાળુદેવને પણ એટલો જ પ્રતિભાવ થાય છે, પૂજ્ય ભાવ થાય છે, પરમ પૂજ્ય કેવલ સંપન્ન. એની જે દશા છે એ દશાને નમસ્કાર કરે છે, સર્વોત્તમ ઉપકારી. તમારાથી અમને આનંદ છે, આવા સજ્જનો મળે, આવા મુમુક્ષુઓ મળે. જેમ ખંભાતના મુમુક્ષુએ લખ્યું કે અમારે તમારી પાસેથી ધર્મ જોઈએ છે, અમે એ ઈચ્છીએ છીએ, અમારે બીજું કંઈ જોઈતું નથી. એટલે કૃપાળુદેવ એને લખે છે કે તમે ધર્મેચ્છક છો, શેનો ધર્મ જોઈએ છે તમારે? સંપ્રદાયનો, ગચ્છનો, ફિરકાનો? ના, અનંતનું પરિભ્રમણ હવે કેમ સમાપ્તતાને પામે. અનંતનું પરિભ્રમણ હવે કેમ સમાપ્તતાને પામે. સાહેબ જન્મ મરણ બહુ કર્યા, ગતિ અગતિના ફેરા બહુ કર્યા, અનંત કાળથી આથળિયો વિના ભાન ભગવાન. અનંત કાળથી આ અથડામણ ચાલુ જ છે, અનંત સંસારની વિટંબણામાં આ જીવ પડ્યો છે. હવે એને એવો ગૂંચાઈ ગયો છે કરોડિયાની જાળ મફક, નીકળવાનો માર્ગ સૂઝતો નથી. પણ એ તો જેને નીકળવું છે એને, જેને આમાં મજા આવી ગઈ છે, બધું ઠીક છે, થોડી અનુકૂળતા આવે, થોડી સુખની લેરખી આવે, ત્યાં સંસાર જેવું એને કોઈ પ્રિય લાગતું નથી. આ તો વળી ક્યાંક મુશ્કેલી પડે, ક્યાંક પ્રતિકૂળતા ઊભી થાય તો રડ ઉપાડે કે હે ભગવાન, તું બેઠો બેઠો શું કરસ, કેમ તારી સાર સંભાળ રાખવા, એ કંઈ વોચમેન છે? ત્યારે આપણે તો ઈશ્વર જોઈએ છે, શેના માટે? આ સંસારમાંથી લેવા માટે નહીં, સંસાર છોડાવવા માટે નહીં, સંસારને અનુકૂળ કરવા માટે. મારે સંસારમાં જ રહેવું છે, પણ મારી મુશ્કેલી તું જરા હળવી કરી દે, કેવી વૃત્તિ છે. આ મુમુક્ષુ વૃત્તિ નથી, આ ભવાભિનંદનની વૃત્તિ છે. આ જીવ ભવાભિનંદી છે, એને ભવમાં આનંદ છે. હરિભદ્રાચાર્ય સુરેશ્વરજીએ આ શબ્દ બહુ સરસ મૂક્યો છે કે આ જીવને છૂટવું નથી, એને તો ભવનો આનંદ છે. આ છૂટવાવાળો જીવને જોયા જ્યારે ત્યારે કૃપાળુ દેવને આવી પ્રસન્નતા છે, આનંદ છે. અને પ્રભુ પ્રતાપે ઉપાધિ જન્ય વૃત્તિ છે. આ જે કર્મ છે ને અમારા, આ આત્મા એ પ્રભુ સમાન છે, પણ એના કર્મને કારણે અત્યારે અમને તો ઉપાધિ છે. એટલે અહીંયા સરસ કહ્યું છે કે ભગવાન પરિપૂર્ણ સર્વસંગુણ સંપન્ન કહેવાય છે, તથાપી એમાંય અપલક્ષણ કંઈ ઓછા નથી. વિચિત્ર કરવું એ જ એની લીલા, ત્યાં અધિક શું કહેવું. વાક્ય સીધું સમજમાં ન આવે કે ભગવાન ઉપર કૃપાળુ દેવ આમ કહે છે, પણ ભગવાન કોણ? પોતાનો શુદ્ધ આત્મા, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ઘણી વાર આ પત્રની અંદર મેં તો ઘણા લોકો સાથેનો સંપર્ક થયો છે, કોઈ ગરબડનો પાર નથી. એ કે શ્રીમદ રાયચંદ્રભાઈ જેવો જ્ઞાની પુરુષ આ કે છે ભગવાનમાં કાંઈ અપલખણ ઓછા નથી, એમ લખે છે કે ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે, તથાપી એમાંય અપલક્ષણ કાંઈ ઓછા નથી. આવી વાત લખે આ જ્ઞાની પુરુષ છે, તમે આને ભજો છો? બહુ મોટા મહાસતીજીએ મને કીધું હતું બોલાવીને. સારું મેં કીધું, તમને જે સૂજે, તમે જૈન સાધુ છો તો જૈનમાં ભગવાન કોઈ બીજી, આપણે ઈશ્વરની કોઈ ઈશ્વર બીજો છે? આપણા સિવાય કોઈ બીજો ઈશ્વર છે? કોઈ જગતનો કરતા હર્તા નિર્માતા સમાહર્તા કોઈ છે બીજો? કોઈ ઈશ્વરની કલ્પના કરી છે અહીંયા? તો ઈશ્વર કોણ? ભગવાન કોણ? ભગવાન પોતાનો શુદ્ધ આત્મા, ભગવાન આત્મા. કુંદકુંદાચાર્ય ભગવાન એમણે સમયસારને શુદ્ધ આત્મા એને ભગવાન કહ્યો છે. એટલે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના શબ્દોમાં ભગવાન ભગવાન શબ્દ કેટલો આવે અને કેવો મહિમાથી, એ જ્યારે ભગવાન બોલે ત્યારે શબ્દનો કેટલો મહિમા હોય. અરે ભગવાન તો શું ભાન ભૂલો છો? તો ભગવાન કોણ? ભાન ભૂલેલો પોતાનો. એના અપલક્ષણ એટલે મોહ કરવો, પરમાં સુખ માનવું, પરમાં પોતાપણાની બુદ્ધિ થવી, આ એનું અપલક્ષણ છે. સર્વગુણ સંપન્ન છો, જ્ઞાન છે, અને છતાંય જ્ઞાનમાં પરને પોતામાં બુદ્ધિ થવી, એ લક્ષણ કે અપલક્ષણ? સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થવું એ સમ્યક જ્ઞાન, અને વિપરીત જ્ઞાન થવું તે મિથ્યાત્વ, એ અપલક્ષણ કે લક્ષણ? તો જીવનું એ લક્ષણ કે અપલક્ષણ? એમાંથી કર્મ નિર્માણ થાય તો આપણા જેટલા કર્મો છે એ આપણા અપલક્ષણને કારણે છે કે લક્ષણને કારણે છે? વિચાર કરો, ખૂબ વિચાર કરો કે આપણા જેટલા બંધનને લગતા કર્મો છે એ કર્મો આપણા અપલક્ષણને કારણે છે કે લક્ષણને કારણે છે? આપણું લક્ષણ તો જ્ઞાન છે, પણ અપલક્ષણ એ આપણું અજ્ઞાન છે. આપણો વિભાવ, આપણો વિકાર, આપણો મોહ, આ બધા આપણા અપલક્ષણ છે. આપણે આપણા સંતાનોના વ્યવહારિક અપલક્ષણ સહન કરી શકતા નથી, એટલે આપણે એને વારંવાર ઠપકો આપીએ, શિખામણ આપીએ, કોઈ વાર વધારે પડતું કહીએ કે આ તારા અપલક્ષણ છોડાવે, આ કુટુંબમાં ન ચાલે. આધ્યાત્મિક દ્રષ્ટિએ અપલખણ કોના? આ શિખામણ દી એના કેટલા? અનંત ભવના બંધનો કર્યા કરે એ અપલખણ નહીં એના? તો અપલખણ છોડ એટલે વિભાવ છોડ, મિથ્યાત્વ છોડ, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કર. કેટલો સરસ ગુઢાર્થ પ્રભુ કોઈ વિશેષ ભાષામાં વાત કરે. ભક્તોની પણ એક ભાષા હોય છે. કેટલાક ભજનિકો ભગવાનને ઠ ઠપકો આપીને ભગવાનની ભક્તિ કરતા હોય કે તારા રાજમાં અંધેર છે, તને કંઈ ખબર નથી, આ બધા લુચ્ચાઓ રાજ કરે છે અને ભક્તો દુઃખી થાય છે, આવો બધો આલંબન આપે કોને? ભગવાનને. એ એનો ભક્તોનો એક અધિકાર છે. એમ કૃપાળુદેવ વિચિત્ર શૈલીથી લખે છે કે વાહ ભગવાન આત્મા, પરિપૂર્ણ ગુણસંપન્ન અનંત જ્ઞાનનો ધણી, પણ છતાં તારા અપલખણ કા ફેરા કેના કારણે, પરિભ્રમણ શેના કારણે? આ તારા અપલખણ. જેથી આ સમજાય, દોષ શબ્દ હજી જરા હળવો લાગે છે કે તારા દોષે તને મને, પણ એમ કે તારા અપલખણને કારણે આ તારો સંસાર છે. એ જેથી સમજાય પોતાને, અને એ શબ્દ કૃપાળુદેવની ભાષા એટલે એટલી બધી મીઠી મૂકી દે કે અધમા અધમ અધિકો પતિત, સકળ જગતમાં હોય આ પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન પણ મારા અપલખણનો કોઈ પાર નથી, કે અનંતકાળથી આ સંસાર છૂટતો નથી. આ અપલખણ મારું લક્ષણ જ્ઞાન, મારું લક્ષણ વિતરાગતા, અપલક્ષણ મોહ અજ્ઞાન, મારું લક્ષણ સમ્યક જ્ઞાન, એ આત્માનો સ્વભાવ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર આ મારું અપલક્ષણ છે. વિચિત્ર કરવું એ જેની લીલા. પછી એમાં એક લખ્યું છે કે મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. જો પરસ્પર સંયોગ થયા પછી જે બીજ જ્ઞાનની વાત આવે છે એનાથી પોતાને તો બ્રિજ જ્ઞાન સંપન્ન છે જ, પણ હવે આત્મામાં સ્થિરતા આવે છે, આત્મ સ્વભાવમાં સ્થિરતા આવે છે. એટલે સ્થિરતા આવવાથી હવે થયું કે જો આ જ વાત હોય તો હવે આપણને મોક્ષની કાંઈ જરૂર નથી. મોક્ષ તો એના માટે છે કે જે બંધાયેલો છે, બંધનમાં આવેલો છે, પણ જે બંધનથી પર રહીને જીવી શકે છે, બંધાતો નથી, જે લક્ષણમાં જીવે છે, અપલક્ષણમાં નહીં, મોક્ષની કાંઈ જરૂર નથી. કારણ કે છે નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મુંજનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. શું જોઈતું તું? નિશંકપણું. 254 સમ્યક દર્શનનું લક્ષણ નિશંકપણું છે. જ્યાં સુધી હજી પોતાના અસ્તિત્વ બાબતમાં, પોતાના સ્વરૂપ બાબતમાં શંકા છે થોડી પણ, એક શંકાની છાયણી છે, એને સમયસારમાં પરછાયા કીધી છે, પર સમયની છાયા, એ છે ત્યાં સુધી જીવ મુક્ત થઈ શકતો નથી, એને સમ્યક દર્શન પણ કહેવાતું નથી. હું આત્મા છું, અવિનાશી છું, અનુત્પન્ન છું, પૂર્ણ છું, અસંગ છું, જગતના તમામ પુદ્ગલ પરમાણુઓથી હું ભિન્ન છું. વાત કરાય જોર જોરથી બોલાય, પણ પછી ઘરે જાય એટલે કે હું મારા છોકરાથી ભિન્ન, આ ઘર તો મારું છે એનાથી હું ભિન્ન, આ સગાવાલા તો મારા છે એનાથી હું ભિન્ન, આ પદાર્થ પરિગ્રહ આટલો સંપર્ક કર્યો છે, બેંકના ખાતા છે આટલી મારી મિલકત છે, એનાથી હું ભિન્ન. પરિણામનમાં શું આવે છે? સુરક્ષા કેની કરીએ છીએ? જાળવણી કેની કરીએ છીએ? જેનાથી તું ભિન્ન છું એ મારું સ્વરૂપ નથી એમ માની, એમ બોલીએ પાછા પરમાર્થમાં, કે હું એનાથી પર છું, પણ અસંગતા આવતી નથી. આ શંકાને કારણે એને અસંગતા નથી આવતી, અને આત્માનો સ્વભાવ અસંગ છે. એટલે 254માં સરસ કીધું કે પેલા નિર્ભયતા તો આવે, હવે નિર્ભયતા ક્યારે આવે? હું પરને મારું માનું તો કોઈ લઈ જશે, કોઈ ઝૂંટવી લેશે, ક્યાંક કોઈ ગુમાઈ જશે, ક્યાંક ખોવાઈ જશે, ક્યાંક કોકના ઉપર ભરોસો રાખ્યો છે અને આડુંઉડું થઈ જશે. એને પર ઉપર પોતાનું છે એવી માન્યતા છે, હું એનાથી ભિન્ન છું, આવી શ્રદ્ધા નથી. એટલે એને ભય છે. ભય શેનો? કે જે પર પદાર્થને પોતાના માન્યા છે એને કાયમ ખાતે સાચવી રાખવા છે. મકાનના દસ્તાવેજમાં લખે યાવત ચંદ્ર દીવા કરો, પણ તું કાલ ઉકલી જઈશ, અને ચંદ્ર સૂર્ય એમને મળશે અને તારું મકાન એમને મળશે. પણ એની શ્રદ્ધામાં કાયમીપણું છે, એનાથી હું ભિન્ન છું એ વાત એના પરિણમનમાં નથી. એ બોલે છે, પરિણમન થતું નથી. તો થોડું ભાવ પરિવર્તન થશે અને એમાંથી નિર્ભયતા આવશે, કે જે મારું છે, જે જાય છે તે મારું નથી અને મારું છે તે જાય નહીં. કૃપાળુ દેવ એક જગ્યાએ લખ્યું છે, આ શ્રદ્ધા આવે, રણકો આવે, કે કંઈ જવાનું નથી, જે મારું છે એ જવાનું નથી, હવે હું એનાથી ભિન્ન છું અને છતાં એ જવાની ચિંતા છે. તો શંકા છે કે તું એનાથી ભિન્ન છો એવી તને શ્રદ્ધા છે, કે માત્ર તારી વચન છે, વાચા છે, બોલવું છે ને? આ સ્થિતિ અધ્યાત્મની છે, સાધકની, મુમુક્ષુની. ક્યાં ભૂલ થાય છે? બોધ અને પરિણમન જુદા છે. કેમ? સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા છે તો સત્પુરુષના બોધમાં શ્રદ્ધા ખરી કે નહીં? અને જેવી શ્રદ્ધા એવું જ પરિણમન હોય કે બીજું કંઈ? પણ શ્રદ્ધા મારું છે, આ સંપત્તિ મારી છે એવી શ્રદ્ધા છે, એટલે પછી સુરક્ષા કોની છે? એની છે. જાળવણી કોની છે? એની છે. આડપંપાડ કોની છે? એની છે. જેવી શ્રદ્ધા એવું ચારિત્ર. સમ્યક દર્શન ન હોય તો સમ્યક ચારિત્ર સંભવિત નથી. દર્શન જ્ઞાન અને ચારિત્રનું એકપણું છે, એ એકત્વપણું સમજાતું નથી. કારણ કે મૂળ દર્શનની શ્રદ્ધામાં જ ખામી છે. નિર્ભય થયો નથી એટલે નિસંગ થયો. નિસંગ કેવી રીતે થાય? એના સંગથી પર પોતે કેવી રીતે થાય? કે હું એનાથી પર છું, એ હોય તો શું અને ન હોય તો શું? સંસારમાં સુખથી મારું જીવન છે કે સુખ હોય કે ન હોય તોય હું છું? મારા અસ્તિત્વનો આધાર શું? મારા જીવિતવ્યનો આધાર શું? કૃપાળુદેવે લખ્યું છે જ્ઞાનીના 436ના પત્રમાં કે જીવ અણુ માત્રના આહારને છોડીને, ત્યાગ કરીને પોતે માત્ર પોતાના જીવિતવ્યથી જીવે છે. સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. આ પ્રયોગ કર્યો તીર્થંકરોએ. એક પણ વસ્તુ ન હોય આપણી પાસે, માનો કે પર પદાર્થની, જીવન હોય કે ન હોય. અને ચક્રવર્તીની સંપત્તિ હોય તો જીવન એ જ હોય કે જે પોતાનું છે તે. પદાર્થના હોવાપણામાં અને ન હોવાપણામાં મારા જીવિતવ્યને કે મારા અસ્તિત્વને કંઈ સંબંધ નથી. એની સાથે મારી આ જે મમત્વ છે, સંગી ભાવ છે, મારાપણાનો ભાવ છે. કૃપાળુદેવ બહુ સાદું સમજાવે કે તારો દોષ એટલો જ કે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું. આ રોજ ચાલ્યા કરે, રોજ બોલ્યા કરે. ગોખાઈ ગયું છે એવું કે દિવસમાં ગમે તે રહો તો બોલ્યા કરે. છતાં પરમાંથી ક્યારેય છૂટે નહીં. એટલે કૃપાળુદેવને અહીંયા એવી દશા થઈ છે કે નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મુંજનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી, એ તો પ્રાપ્ત થઈ ગઈ. હવે મોક્ષની શું જરૂર છે? આ તો બધા અટકાવનારા પરિબળ છે, એટલે એમણે મોક્ષની વાત મૂકી છે. એક પત્ર 2368 લખ્યું છે. હાલ તો અમે અત્રપણે એટલે આત્માપણે વર્તીએ છીએ, એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા જણાવી શકતા નથી, પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. મોક્ષ તો કેવળ અમને નિકટપણે, એ તો નિશંક વાર્તા છે. 680 કીધું કે સ્વરૂપમાં મગ્નતા અત્યારે મોક્ષની પણ સ્પૃહા નથી, તો એ નાથ હવે તું અમને આપી આપીને શું આપવાનો છો? શું અધિક છે તારી પાસેથી? મુક્તિથી વધારે શું છે? તો એ તો અમારી પાસે છે, એમાં તો અમારી મગ્નતા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. વાક્યનો અર્થ પકડાય? આત્મા સિવાય કોઈ પણ સ્થળે અમે પ્રતિબદ્ધ નથી કે આ મારું છે, અમે રોકાયેલા નથી, એ આપણે રોકનાર નથી. આ બધા પ્રતિબંધ છે. સંસારના સંયોગો પ્રતિબંધ છે, સંસારના સંબંધો પ્રતિબંધ છે, એ તો અમને રોકે છે અમારા સ્વરૂપમાં સ્થિર થતા. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ, તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. સુભગભાઈને જ લખે છે. આ દશામાં અમે જીવીએ છીએ. હવે અમને મોક્ષની પણ ઈચ્છા રહી નથી. આ જોઈતું તો જે સ્વરૂપનું એ મળી ગયું છે. આ નિસ્પૃહતા આ સત્પુરુષનું એક લક્ષણ. પત્રાંક 76, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ. સ્પૃહા ક્યારે મટે? કે એ મારા સુખનું કારણ નથી, મારા હિતનું કારણ નથી, એ મારા આવશ્યક નથી. એ કહે છે, છતાં વળી એથી એ અલૌકિક દશાની ઈચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું? આનાથી પણ આ આશ્ચર્યકારક દશા છે, એથી પણ વધારે અલૌકિક દશાની ઈચ્છા રહે છે. એ ઈચ્છા સાદી અનંત અનંત સમાધિ સુખ. આ જે છે અત્યારે સંયોગની છાયામાં જીવીએ છીએ, એ પણ મટી જાય અને પરમ સમાધિ અવસ્થા થાય, કે અમારી શાંતિ એ શાશ્વતી શાંતિ બને, ચિરકાળની શાંતિ બને, એ અલ્પજીવી ન હોય. આવી અપેક્ષા એની, આવી દશાની ઈચ્છા રહે છે. અનહદ ધ્વનિમાં મણા નથી, પણ ગાડી ઘોડાની ઉપાધિનું શ્રવણનું સુખ થોડું આપે છે. જ્યારે જીવનમાં આવી પરમ શાંતિ અને પરમ સમાધિનો અનુભવ જીવને વર્તતો હોય, તે બહારમાં હવાનું અવર જવર હોય, પાંદડાનો અવાજ હોય ને, એ પણ એને વિક્ષેપરૂપ થાય. પક્ષીઓનો કલરવ, પવનના સુસવાટા, પાંદડાઓનો ખડભડાટ. તો કે છે, અનહદ ધ્વનિ આ અંદરનો, તુંહી તુંહીનો નાદ, એકમાત્ર તુંહી નાદ. એ નાદ એવો ચાલતો હોય, નાભીમાંથી નીકળેલો નાદ સહસ્ત્રાધાર સુધી, શ્વાસોશ્વાસમાં, લેવામાં અને જવામાં. કેવળ આત્મસ્વરૂપ અદ્ભુત દિવ્ય એવું પોતાનું સ્વરૂપ, અનંત ગુણોથી યુક્ત, એનો જ્યારે અમે અનુભવ કરી રહ્યા છીએ, ત્યારે મુંબઈમાં બેઠા બેઠા આ પત્ર લખ્યો છે. ઝવેરી બજાર એની ખારાકોવા સ્ટ્રીટ ઉપર એમની ઓફિસ હતી, ત્યાંથી લખ્યો છે. એ કહે છે ઘોડાગાડીની ઉપાધિનું સુખ, આ બધું ત્યાં બહાર રસ્તા ઉપર વાહનો, બોમ્બેમાં ટ્રાફિક ઘણો, એનું આ ઉપાધિ, આ શ્રવણનું સુખ અમને ઓછું આપે છે. અમને અમારા અંતરના અવાજ સાથે એકાકાર થવા દેતું નથી, એ બાધારૂપ થાય છે, વિક્ષેપ છે. એટલે સરસ મજાની મુંબઈની વ્યાખ્યા આપી દીધી એક અડધી લીટીમાં. શું કીધું? નિવૃત્તિ સિવાય વિના અહીં બધું લાગે છે, બીજું બધું છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધું લાગે છે. તમારે જે જોઈએ દુનિયાભરનું એ મુંબઈમાં છે, નિવૃત્તિ નથી. નિવૃત્તિ તદ્દન આત્માનું અનુસંધાન પર સાથે ન હોય, સંયોગોની નિવૃત્તિ, સંબંધોની નિવૃત્તિ, સંસારની નિવૃત્તિ, કોઈ રૂપમાં સંસાર નહીં. મુંબઈમાં ઘણું બધું સુખ છે અને સુખી થવા જ મુંબઈ જાય છે. હવે તો મુંબઈ ટૂંકું પડ્યું એટલે વિદેશ જાય છે, પણ નિવૃત્તિ સિવાય બધું ત્યાં છે, નિવૃત્તિ નથી. ધર્મ નિવૃત્તિનો છે. આત્માનો સ્વભાવ સંસારની પ્રવૃત્તિ નથી પણ નિવૃત્તિનો છે. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળતું નિહાળતું, તે પ્રવૃત્તિ બાળતું, પ્રવૃત્તિને બાળતું. નિવૃત્તિ એક ભાવના છે, એનો બોધ આપ્યો છે અને ભાવના બોધની અંદર આ પદ લખ્યો છે. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીને મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળતું નિહાળતું, શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળતું. તારા ન્યાયના નેત્ર ઉઘાડ, નિવૃત્તિમાં સુખ છે, નિવૃત્તિમાં શાંતિ છે, નિવૃત્તિમાં સમાધિ છે. અને એક એમણે આપણે 170ના પત્રમાં કહ્યું કે જ્ઞાન થયું છે, 15 અંશે પહોંચી જવાયું છે, ગ્રંથિ ભેદ થયો નથી, એક નિવૃત્તિનો ભાવ છે. જો નિવૃત્તિ મળે તો પરિપૂર્ણ પ્રકાશી શકે એમ છે. જીવને ઘણી ઘણી વસ્તુ મળે છે, અંતરના દરવાજા ઉઘડી જાય છે, પણ અંદર રહેલું સત્વ પ્રકાશિત થતું નથી, એનું કારણ નિવૃત્તિનો અભાવ. એ સંઘમાં વસેલો છે. સંસાર છે એ સંઘનું સ્વરૂપ છે. સંસાર એ સંઘનું સ્વરૂપ છે. કોઈનો સંઘ કયા પ્રકારનો, કોઈનો કયા પ્રકારનો, એ વ્યક્તિ વ્યક્તિમાં બદલ હોઈ શકે, પણ જ્યાં સુધી એ સંસારમાં છે ત્યાં સુધી એ સંઘમાં છે. અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ, તું અસંગ જ્યારે થા ત્યારે જ પરિપૂર્ણ પ્રકાશી શકે એમ છે. એટલે આવી આત્મદશા પરમાત્મા દશા હોવા છતાં મુંબઈમાંથી સમયાંતરે નીકળી જાય અને ઈડરમાં, ઉત્તર સંડામાં, વડવામાં આ પુરુષ નિવૃત્તિની શોધમાં હોય મહિનાઓ સુધી. ત્યારે સાહેબ તમને તો સ્વરૂપ સહજમાં છે, આવું તો તમારું આશ્ચર્યકારક છે, તમારે તો ક્યાંય પ્રતિબદ્ધતા નથી, હવે તમે શું કામ મુંબઈ છોડીને બીજે જાઓ છો? નહીં, ચક્રવર્તી ને ઋષભદેવ જેવાઓ પણ બધું છોડીને ચાલી નીકળ્યા, સંસારને પૂંઠ દીધી છે. તો સામાન્ય જીવ કયા આધારે પોતાના સ્વરૂપમાં ટકી શકશે? નિવૃત્તિ એ ધર્મનું અંગ છે. એટલે જૈન ધર્મ એ નિવૃત્તિ પ્રધાન ધર્મ છે, કે જ્યારે જ્યારે કંઈ ભાવ આવે, ઉદાસીનતા આવે, વૈરાગ્ય આવે, ત્યારે પહેલું કામ કરવાનું નિવૃત્ત થવાનું. એનાથી ધંધા ધાપા કુટુંબની બધી વ્યવહારિક પડોજણો નિવૃત્ત થાવે, એમાંથી રસ ખેંચી લ્યો, રસને મંદ કરો, વગર જોતી બાબતમાં ડફાડફ કરવાનો છોડી દો. કાંઈ આપણે જાણે જાણતા જ નથી, આપણે એનો કોઈ કાળે પણ સંબંધ હતો નહીં, ત્રણ કાળમાં પણ. હવે જો દેહનો નહોતો તો આ બધા બાકીના પથારાનો છે તો શું એની યારે આપણે ચોઈટા છીએ. જો જ્ઞાન આવે, જો વિચાર આવે, જો સાધના કરવાની ઈચ્છા થાય, ઉદાસીનતા લાવીને પેલું કામ કરો, એનાથી આને વિરતિ ધર્મ કહીએ છીએ. વિરતિ ધર્મ વિના વિતરાગતાની ઉપાસના ન થઈ શકે. અને નિવૃત્તિનો શ્રેષ્ઠ પરાકાષ્ઠા એ વિતરાગતા છે, અને પૂર્ણ વિતરાગતા વિના કેવળ જ્ઞાન પ્રગટ થાય, અને કેવળ જ્ઞાન વિના આત્યંતિક મોક્ષ ન થાય. સિદ્ધાંતોનો ક્રમ સમજીએ તો જીવનની અંદર આચાર ધર્મ સમજાય, કે નિવૃત્તિ છે એ ધર્મનો આચાર ધર્મ છે. પણ તમારું બધું શરીર ચાલે છે, અત્યારે શું માંદો છે, જાશો તો 5 પૈસા કમાશું ને, ઘડપણમાં કામ આવશે, કોકને દાન દેશું. અરે મૂર્ખ, કોઈને દાન તું દઈ નહીં શક, દેવાનું તારે જરૂર નથી, સૌ પોતપોતાના ભાગ્ય લખાવીને આવ્યા છે. તું નિવૃત્ત થા ને, એટલું ઘણું છે. પરનું કલ્યાણ કરવાના અભરખા છોડી દે, અને આત્માનું કલ્યાણ થાય એવો ભાવ જો આવે તો પ્રવૃત્તિ ઉપર લાગીશ ના, છોડી દે. કેસે લોકો હરીફરી શકો છો, ઓફિસે જઈ શકો છો, શેરબજારમાં જાઓ, 2-4 કલાકનું જ કામ છે, આમ કરો તેમ કરો. આ બધી લાલચો છે સંસારની, ધર્મ નિવૃત્તિનો છે, વિરતિનો છે. મને વિરતિ થઈ છે, એના પ્રત્યે ઉદાસીનતા છે, તેમાં રસકસ જ નથી. પછી પ્રવૃત્તિ કરવાનો અર્થ નહીં. મારી શક્તિ છે, સામર્થ્ય છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, સમજ છે, બધું છે. આ જબરજસ્ત આચાર્યો બધા છે, કેવા શક્તિશાળી છે, કેવા સમર્થ છે. શું એની પ્રજ્ઞા, શું એની બુદ્ધિ, શું એની ચાતુર્ય, શું એની ક્ષમતા. આ બધું હોવા છતાં આપણે એમ થાય કે જો સંસારમાં હોય તો કરોડોનો માલિક હોય ને, પણ છતાં સર્વસંગ પરિત્યાગ કરીને સંયમની ઉપાસના, એકમાત્ર જેટલું પોતાનું વીર્યબળ છે એ માત્ર સંયમની ઉપાસના કરે છે. અને આપણે તો કોઈ કરે તો એને ઠપકો દેવા જાય, લે અત્યારથી નિવૃત્તિ લઈ લીધી, પણ એમાં તારા બાપનું શું ગયું? તારે મેં પૈસા લેવા આવ્યા? અમે ધર્મ જાણતો હતો કે મૂકી દો. હવે જો ભાવમાં સ્થિર રહેવાતું હોય તો પ્રવૃત્તિ છોડી દો. વીરતી ધર્મનું આચરણ ક્યારેક તો શરૂ કરવું પડે કે નહીં? આ તો સરકાર કે કાલથી 20માં તો નોકરી નથી કરવી, નહીં તો આંદોલન કરવું છે કે 2 વર્ષનો વધારો આપો, ગીવ અસ એક્સટેન્શન. આ લાલચ, આ સંસારનું સ્વરૂપ લલચાવનારું છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધું લાગે છે. અને એક વાક્ય સરસ મૂકી દીધું છેલ્લે, જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. શું અર્થ કરીશું? જગતને અને જગતની લીલાને, લીલા એટલે નાટક, એકેય વસ્તુ સાચી નથી, માયાનો જાળ છે કેલાલની. જગત અને જગતની લીલા એ કેવળ સ્વપ્નવત છે, બીજું કાંઈ નથી. આ સપનું તો આંખો બંધ થઈ જાય એટલે પૂરું, પાછું નવું શરૂ થાય. કઈ ગતિનું થાય ખબર નથી અત્યારે, 13 ઇંચની દશાનું થશે, નારકીનું થશે કે દેવલોકનું થશે. પણ આ સપનું તો પૂરું થયું ને, માનવ ભવનું. તો આ જગતની લીલાને જોઈએ છીએ અમે, જગતને જોઈએ છીએ ને જગતની લીલાને જોઈએ છીએ. ઓહો, જગતમાં કેવી ચિત્ર વિચિત્રતા છે, એની લીલા તો જુઓ. કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ કહેતું જગત સાચું, કોઈ કહેતું જગત ખોટું. અરે જગત સાચું તો મારે શું, અને જગત ખોટું તો મારે શું, હુંમાં હું સમાયો છું, હું તો મારામાં છું. કવિ લાલન એને અમેરિકાની અંદર કૃપાળુદેવે આજે કીધું તું, એસ યોગ સમાસે ન પ્રદીપ આત્મદર્શન, વિચારજો એવમ ત્યક્ત્વા બહિર્વાચમ અંતરવાચ નિશેષતે. પહેલાં બાહ્ય પ્રવૃત્તિ છોડજો, પછી અંદરની છોડજો, અને આવો યોગ જ્યારે બનશે ત્યારે તત્ક્ષણ મોક્ષની પ્રાપ્તિ થશે. લાલનને ત્યારે સમજાયું નહોતું સમાસેનો, સમાસેનો એટલે આ બંનેનો મેળ જ્યારે થશે ત્યારે. સમાધિ શતકની ગાથા છે, પૂજ્યપાદ સ્વામીએ લખેલી છે, કૃપાળુદેવે મુનિશ્રીને સમજાવી હતી પણ પૂરેપૂરી સમજ્યા નથી જે થયું તે. એટલે કૃપાળુદેવને મનમાં શંકા થઈ હશે કે જે હોય તે, એને ગાથા સમજીને મુનિ જાતા હતા પાછા બોલાવ્યા અને પછી તે નીચે લખી નાખ્યું, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આ એનો અર્થ, પરમાર્થ અર્થ આ છે. જગતને જોઈએ છીએ તો એના પ્રત્યે કંઈ રાગ દ્વેષ થતા નથી, અને રાગ દ્વેષ ન થઈએ તો કર્મબંધ ન થાય. મફતમાં એટલે આના માટે અમારે કાંઈ આપવું પડતું નથી. આ લીલા જોવા માટે, આ નાટક જોવા માટે એક પૈસો ચૂકવવો પડતો નથી, આપણે ચૂકવીએ છીએ. ઈચ્છા અનિચ્છાના, ઇષ્ટ અનિષ્ટપણાના, ગમા અણગમાના પરિણામ જગત અને જગતની લીલા. અરે આ તો નાટક છે, એને જોઈને આપણને એ પરિણામ થાય છે, વિભાવ થાય છે, ભાવમાં વિકાર થાય છે. શું આપણે ચૂકવીએ છીએ? કર્મબંધ કરીએ છીએ. અને એનું ચૂકવણું પછી જ્યારે એ કર્મ ઉદયમાં આવે ત્યારે કોણ કરે છે? પોતે જ. એના દંડ, એની પીડા, એની વ્યથા, એ સુખ દુઃખની અનુભૂતિ કોણ કરે છે? તો કોણે બાંધ્યા? કોણે તને આ દંડ આપ્યો? કોણે તને આ શિક્ષા આપી? આ દુઃખનો દાતા કોણ? આ તારા અપલખણ. કે જગત અને જગતની લીલાને જોવામાં તે નાટકમાં મારા પણ હું કર્યું, અરે અરે ઓલી બિચારીનું શું થશે, ટીવીનો શો છે, કાંઈ નથી, હમણાં 15 લાખ લઈને હાલતી થશે. અને એની અરે લીલા છે, ટીવી છે એ લીલા, તો એને અરે જોડાઈ જાય, અરે અરે પછી આનું શું, મારે તો એક સિરિયલ રહી ગયો, પછી હુંનું શું થયું હશે, જે થવું એ થાય મારી ભાઈ, આ તો નાટક છે, આમાં ક્યાં વેડગ્યા તમે? એની અરે એવા જોડાઈ ગયા, એવા જોડાઈ ગયા. એમાં તો સંસારમાં કેટલાય લોકો સાથે રાગદ્વેષ કરે, મફતમાં જોઈ ન શકતા. કર્મ બાંધ્યા વિના, વિભાવ વિના, કસાઈ ભાવ લાવ્યા વિના નાટક જોવાતું નથી, એને જોઈ ન શકતો. કૃપાળુદેવ કહે છે જગત અને જગતની લીલા અમે આખું જોઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે, મફતમાં જોઈએ છે, કારણ લીલા માન્યું છે માટે. સાક્ષીભાવ, સાક્ષી ભાવે જગતને જોવું, જ્ઞાતા ભાવે જોવું, દ્રષ્ટા ભાવે જોવું. જ્ઞાતા ભાવ એટલે જ્ઞેય સાથે કોઈ પણ પ્રકારની એકત્વ બુદ્ધિ નહીં, જ્ઞેયથી જ્ઞાતા હંમેશા ભિન્ન છે. દ્રષ્ટા ભાવ એટલે દ્રશ્ય સાથે દ્રષ્ટાનો હંમેશા ભિન્ન ભાવ હોવો જોઈએ. આપણે તો જે જોઈ છીએ એને વળગી, એટલે દેખત ભૂલી, એ આપણો અપલખણ. આ નવો શબ્દ વાપરો આપણે, એ આપણો અપલખણ. પત્ર તો પૂરો થાય છે. આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. કેટલો વિનય છે કે આવા પુરુષે એની પાસે આવું એક અદ્ભુત મળ્યું એ આપવા માટે મને શોધીને મારા ઘર સુધી પહોંચ્યા. એ બાપા આટલી મોટી ઉંમર છે ત્યારે સત્પુરુષ પોતાની આંતરિક દશા સમાવીને પણ વિવેક વિનય ચૂકતા નથી. એમાં કંઈ આજ્ઞાંકિત છે એટલે કંઈક સૌભાગભાઈ ગુરુ થઈ ગયા, ના છે આવી બધી કોઈ ખોટી કલ્પના નહીં કરવાની. કૃપાળુદેવની આ કેટલી મહાનતા! હજી તો પહેલો પ્રસંગ છે, હજી તો સૌભાગ કહેશે કે હવે તમે અમને તારો, બચાવો, પાર ઉતારો. ત્યાં સુધી તો પોતે દાસાનો દાસ. એક પત્રમાં આવે છે કે જ્યાં સુધી એ દશા ન આવે ત્યાં સુધી ગુરુ ન કહેવડાવાય, એ દોષ છે. એ તો પોતે એના દાસાનો દાસનો ભાવ આવે પછી જ એ ગુરુપદ થાય, બાકી ન થાય. આ બધા અનેક રહસ્યો તાણાવાણા વચનામૃતમાં બહુ સરસ રીતે ગૂંથાયેલા છે. હવે આ 24મા વર્ષના પત્રનું 165નો પૂરો થાય છે. હવે પછી આપણે પાછળ ચાલીએ છીએ એમાં 10 આંક આપણે છોડી દેવા પડશે, કારણ કે 10 આંકમાં બધી નોંધ છે, રોજની સીની છે અને પોતાની અંગત, એટલે પત્રો નથી, પત્ર સમીક્ષામાં એનો સમાવેશ ન થાય. એટલે હવે પછી જે પત્રો શરૂ થશે એ 152થી શરૂ થશે અને આપણે પછી એમાં જેટલા જવાય ત્યાં સુધી આપણે જઈશું. બોલો.